ओम शांति। गुड मॉर्निंग। 7 जून 2024 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मुरलीना महावाक्य छे। मीठा बाळको, तमे परस्पर रूहानी भाई भाई छो। तमारो एक बीजा साथे अति प्रेम होवो जोईए। तमे प्रेम थी भरपूर गंगा बनो। क्यारे पण लड़ता झगड़ता नहीं। मीठा बाळको, तमे परस्पर रूहानी भाई भाई छो। तमारो एक बीजा साथे अति प्रेम होवो जोईए। तमे प्रेम थी भरपूर गंगा बनो। क्यारे पण लड़ता झगड़ता नहीं। प्रश्न छे, रूहानी बाप ने कया बाळको खूब खूब प्रिय लागे छे? उत्तर छे, पहली पॉइंट, जे श्रीमत पर आखा विश्वनु कल्याण करी रह्या छे। बीजी पॉइंट, जे फूल बने छे, क्यारे पण कोई ने कांटा नथी लगावता। परस्पर खूब खूब प्रेम थी रहे छे, क्यारे रिसाता नथी। एवा बाळको बाप ने खूब खूब प्रिय लागे छे। जे देह अभिमान मां आवीने परस्पर लड़े छे, लून पाणी थाय छे, ते बापनी इज्जत गुमावे छे, ते बापनी निंदा करावा वाला निंदक बने छे। ओम शांति। जेवी रीते रूहानी बाळकोने हवे रूहानी बाप प्रिय लागे छे, तेवी रीते रूहानी बापने रूहानी बाळको पण प्रिय लागे छे। कारण के श्रीमत पर आखा विश्वनु कल्याण करी रह्या छे। कल्याणकारी बधा प्रिय लागे छे। तमे पण परस्पर भाई भाई छो, तो तमे पण जरूर एक बीजाने प्रिय लागशो। बहार वाला साथे एटलो प्रेम नहीं रहेशे जेटलो बापना बाळकोनो परस्पर हशे। तमारो पण परस्पर खूब खूब प्रेम होवो जोईए। जो भाई भाई अहीं ज लड़े झगड़े छे के प्रेम नथी करता, तो ते भाई न थया। तमारो परस्पर प्रेम होवो जोईए। बापनो पण आत्माओ साथे प्रेम छे ने, तो आत्माओनो पण परस्पर खूब प्रेम होवो जोईए। सत्युगमां सर्व आत्माओ एक बीजाने प्रिय लागे छे, कारण के शरीरनो अभिमान तूटी जाय छे। तमे भाई भाई एक बापनी याद थी आखा विश्वनु कल्याण करो छो, पोतानु पण कल्याण करो छो, तो भाईओनु पण कल्याण करवू जोईए। एटले बाप देह अभिमान थी देही अभिमानी बनावी रह्या छे। ते लौकिक भाई भाई तो परस्पर धन माटे हिस्सा माटे लड़ी पड़े छे। अहीं लड़वा झगड़वानी वात नथी। दरेके डायरेक्ट कनेक्शन राखवू पड़े छे। आ छे बेहदनी वात। योग बळथी बाप पासेथी वारसो लेवानो छे। लौकिक बाप पासेथी स्थूळ वारसो લે છે। આ તો છે રૂહાની બાપ પાસેથી રૂહાની બાળકોનો રૂહાની વારસો। દરેકે ડાયરેક્ટ બાપ પાસેથી વારસો લેવાનો છે। જેટલા જેટલા ઇન્ડિવિજ્યુઅલ અર્થાત વ્યક્તિગત બાપને યાદ કરશો, એટલો વારસો મળશે। બાપ જોશે પરસ્પર લડે છે, તો બાપ કહેશે, તમે નિધનના અર્થાત ધણી વગરના છો શું? રૂહાની ભાઈ ભાઈએ લડવું ઝઘડવું ન જોઈએ। જો ભાઈ ભાઈ થઈને પરસ્પર લડે ઝઘડે છે, પ્રેમ નથી, તો જાણે કે રાવણના બની જાય છે। તે બધા આસુરી સંતાન થયા, પછી દૈવી સંતાન અને આસુરી સંતાનમાં જાણે કે ફરક નથી રહેતો। कारण के देह अभिमानी बनी ने ज लड़े छे। આત્મા આત્મા સાથે લડતો નથી, એટલે બાપ કહે છે, મીઠા મીઠા બાળકો પરસ્પર લૂણ પાણી નહીં થતા, થાવ છો ત્યારે સમજાય છે, થાવ છો ત્યારે સમજાવાય છે, પછી વાત કહે છે, આ તો દેહ અભિમાની બાળકો છે, રાવણના બાળકો છે, મારા તો નથી, કારણ કે પરસ્પર લૂણ પાણી થઈને રહે છે. તમે 21 જન્મ ક્ષીર ખંડ થઈને રહો છો, આ સમયે દેહી અભિમાની બનીને રહેવાનું છે. જો પરસ્પર નથી બનતું તો એ સમય માટે રાવણ સંપ્રદાય સમજવો જોઈએ. પરસ્પર લૂણ પાણી થવાથી બાપની ઇજ્જત ગુમાવશો. ભલે ઈશ્વરીય સંતાન કહે છે, પરંતુ આસુરી ગુણ છે તો જાણે કે દેહ અભિમાની છે. દેહી અભિમાનીમાં ઈશ્વરીય ગુણ હોય છે. અહીં તમે ઈશ્વરીય ગુણ ધારણ કરશો ત્યારે જ બાપ સાથે લઈ જશે, પછી એ જ સંસ્કાર સાથે જશે. બાપને ખબર પડે છે કે બાળકો દેહ અભિમાનમાં આવીને લૂણ પાણી થઈ રહ્યા છે. તે ઈશ્વરીય બાળકો કહેવાઈ ન શકે, કેટલું પોતાને નુકસાન કરે છે, માયાના વશ થઈ જાય છે. પરસ્પર લૂણ પાણી અર્થાત મીઠું પાણી, સોલ્ટેડ વોટર, મતભેદ થઈ જાય છે. આમ તો આખી દુનિયા જ લૂણ પાણી છે, પરંતુ જો ઈશ્વરીય સંતાન પણ લૂણ પાણી અર્થાત ખારું પાણી થાય તો બાકી ફરક શું રહ્યો? તે તો બાપની નિંદા કરાવે છે. બાપની નિંદા કરાવવા વાળા લૂણ પાણી થવા વાળા પદ મેળવી ન શકે. એમને નાસ્તિક પણ કહી શકાય છે. આસ્તિક થવાવાળા બાળકો ક્યારેય લડી નથી શકતા. તમારે પરસ્પર લડવાનું નથી, પ્રેમથી રહેવાનું અહીં જ શીખવાનું છે. જે પછી 21 જન્મમાં પરસ્પર પ્રેમ રહેશે. બાપના બાળકો કહેવડાવીને પછી ભાઈ ભાઈ નથી બનતા તો તે આસુરી સંતાન થયા. બાપ બાળકોને સમજાવવા માટે મોરલી ચલાવે છે, પરંતુ દેહ અભિમાનના કારણે એમને આ પણ ખબર નથી પડતી કે બાબા અમારા માટે કહી રહ્યા છે. માયા ખૂબ જબરદસ્ત છે. જેવી રીતે ઉંદર કાપે છે જે ખબર જ નથી પડતી, માયા પણ ખૂબ મીઠી મીઠી ફૂંક મારશે અને કાપી લે છે, ખબર નથી પડતી. પરસ્પર રિસાવવાનું વગેરે આસુરી સંપ્રદાયનું કામ છે. ઘણા સેન્ટર્સમાં લૂણ પાણી થઈને રહે છે. હજી કોઈ પરફેક્ટ તો બન્યા નથી. માયા હુમલો કરતી રહે છે. માયા એવું માથું ફેરવી દે છે જે ખબર નથી પડતી. પોતાના દિલને પૂછવાનું છે કે અમારો પરસ્પર પ્રેમ છે કે નહીં. પ્રેમના સાગરના બાળકો છો તો પ્રેમથી ભરપૂર ગંગા બનવું જોઈએ. લડવું, ઝઘડવું, ઉલટું સુલટું બોલવું એના કરતા ન બોલવું સારું છે. હિયર નો ઇવિલ. જો કોઈમાં ક્રોધનો અંશ છે તો તે પ્રેમ નથી રહેતો. એટલે બાબા કહે છે, રોજ પોતાનો પોતામેલ કાઢો. આસુરી ચલન સુધરતી નથી તો પછી પરિણામ શું નીકળે છે? શું પદ મેળવશો? બાપ સમજાવે છે, કોઈ સર્વિસ નથી કરતા તો પછી શું હાલત થઈ જશે? પદ ઓછું થઈ જશે. સાક્ષાત્કાર તો બધાને થવાનો જ છે. તમને પણ પોતાના ભણતરનો સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર થયા પછી જ તમે ટ્રાન્સફર થાવ છો. ટ્રાન્સફર થઈને તમે નવી દુનિયામાં આવી જશો. અંતમાં બધા સાક્ષાત્કાર થશે. કોણ કોણ કયા માર્ક્સથી પાસ થયા છે, પછી રડશે, પીટશે, સજાઓ પણ ખાશે, પસ્તાશે. બાબાનું કહેવાનું ન માન્યું. બાબાએ તો વારંવાર સમજાવ્યું છે, કોઈ આસુરી ગુણ ન હોવા જોઈએ. જેમનામાં દૈવી ગુણ છે એમણે આવા આપ સમાન બનાવવા જોઈએ. બાપને યાદ કરવા તો ખૂબ સહજ છે. અલ્ફ અને બે, અલ્ફ એટલે બાપ અને બે અર્થાત બાદશાહી. તો બાળકોનો નશો રહેવો જોઈએ. જો લૂન પાણી, જો પરસ્પર લૂન પાણી થશે તો પછી ઈશ્વરીય સંતાન કેવી રીતે સમજશે? બાબા સમજશે આ આસુરી સંતાન છે, માયાએ આને નાકથી પકડી લીધા છે. એમને ખબર પણ નથી પડતી. પૂરી અવસ્થા, ડામાડોળ, પદ ઓછું થઈ જાય છે. આપ બાળકોએ એમને પ્રેમથી શીખવાડવાની કોશિશ કરવી જોઈએ, પ્રેમની દ્રષ્ટિ રહેવી જોઈએ. બાપ પ્રેમના સાગર છે તો બાળકોને પણ ખેંચે છે ને, તો તમારે પણ પ્રેમના સાગર બનવાનું છે. આપ બાળકોને બાપ ખૂબ પ્રેમથી સમજાવે છે, સારી મત આપે છે. ઈશ્વરીય મત મળવાથી તમે ફૂલ બની જાઓ છો. બધા ગુણ તમને આપે છે. દેવતાઓમાં પ્રેમ છે ને, તો તે અવસ્થા તમારે અહીં જમાવવાની છે. આ સમયે તમને નોલેજ છે, પછી દેવતા બની ગયા તો નોલેજ નહીં રહેશે. ત્યાં દૈવી પ્રેમ જ રહે છે. તો બાળકોએ હવે દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. હમણાં તમે પૂજ્ય બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો, હમણાં સંગમ પર છો. બાપ પણ ભારતમાં આવે છે, શિવ જયંતિ મનાવે છે. પરંતુ એ કોણ છે, કેવી રીતે, ક્યારે આવે છે, શું કરે છે, આ નથી જાણતા. આપ બાળકો પણ હમણાં નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. જે નથી જાણતા તે કોઈને સમજાવી પણ નથી શકતા. પછી પદ ઓછું થઈ જાય છે. સ્કૂલમાં ભણવાવાળામાં કોઈની ચલન ખરાબ હોય છે તો કોઈની સદૈવ સારી ચલન રહે છે. કોઈ પ્રેઝન્ટ રહે છે, કોઈ એબસન્ટ. અહીં પ્રેઝન્ટ તે છે જે સદૈવ બાપને યાદ કરે, સ્વદર્શન ચક્ર ફેરવતા રહે. બાપ કહે છે ઉઠતા બેસતા તમે પોતાને સ્વદર્શન ચક્રધારી સમજો, ભૂલો છો તો એબસન્ટ થઈ જાય છે. જ્યારે સદૈવ પ્રેઝન્ટ થશો ત્યારે જ ઊંચ પદ મેળવશો, ભૂલી જશો તો ઓછું પદ મેળવશો. બાપ જાણે છે હજી સમય છે ઊંચ પદ મેળવવા વાળાની બુદ્ધિમાં આ ચક્ર ફરતું હશે. કહેવાય છે શિવ બાબાની યાદ હોય, મુખમાં જ્ઞાન અમૃત હોય ત્યારે પ્રાણ તનથી નીકળે. જો કોઈ વસ્તુથી પ્રીત હશે તો અંતકાળમાં તે યાદ આવતી રહેશે. ખાવાનો લોભ હશે તો મરવાના સમયે તે વસ્તુ યાદ આવતી રહેશે. આ ખાઓ, પછી પદ ભ્રષ્ટ થઈ જશે. બાપ તો કહે છે સ્વદર્શન ચક્રધારી થઈને મરો, બીજું કંઈ પણ યાદ ન આવે. કોઈ સંબંધ વગર જેવી રીતે આત્મા આવ્યો છે તેવી રીતે જવાનું છે. લોભ પણ ઓછો નથી. લોભ છે તો અંતના સમયે એ જ યાદ આવતું રહેશે. ન મળ્યું તો એ જ આશામાં મરી જશો. એટલે આપ બાળકોમાં લોભ વગેરે પણ ન હોવું જોઈએ. બાપ સમજાવે તો ખૂબ છે, પરંતુ સમજવાવાળા કોઈ સમજે? બાપની યાદને એકદમ દિલથી લગાવી દો. બાબા, ઓહો બાબા, બાબા બાબા મુખથી કહેવાનું પણ નથી, અજપાજાપ ચાલતો રહે. બાપની યાદમાં કર્માતીત અવસ્થામાં આ શરીર છૂટે ત્યારે ઉચ્ચ પદ મેળવી શકો છો. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખેલા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, પ્રેમથી ભરપૂર ગંગા બનવાનું છે. બધાના પ્રત્યે પ્રેમની દ્રષ્ટિ રાખવાની છે. ક્યારેય પણ મુખથી ઉલટા બોલ નથી બોલવાના. બીજી પોઈન્ટ છે, કોઈ પણ વસ્તુમાં લોભ નથી રાખવાનો. સ્વદર્શન ચક્રધારી થઈને રહેવાનું છે. અભ્યાસ કરવાનું છે કે અંત સમયે કોઈ પણ વસ્તુ યાદ ન આવે. વરદાન છે, જૂનો દેહ તથા દુનિયાના સર્વ આકર્ષણોથી સહજ અને સદા દૂર રહેવાવાળા રાજ ઋષિ ભવ. જૂનો દેહ તથા દુનિયાના સર્વ આકર્ષણોથી સહજ અને સદા દૂર રહેવાવાળા રાજ ઋષિ ભવ. રાજ ઋષિ અર્થાર્થ એક તરફ સર્વ પ્રાપ્તિના અધિકારીનો નશો અને બીજી તરફ બેહદના વૈરાગ્યનો અલૌકિક નશો. વર્તમાન સમયે આ બંને અભ્યાસને વધારતા ચાલો. વૈરાગ એટલે કિનારો નહીં, પરંતુ સર્વ પ્રાપ્તિ હોવા છતાં હદના આકર્ષણ મન બુદ્ધિને આકર્ષણમાં ન લાવે. સંકલ્પ માત્ર પણ અધીનતા ન હોય. આને કહેવાય છે રાજ ઋષિ અર્થાત બેહદના વૈરાગી. આ જૂનો દેહ અથવા દેહની જૂની દુનિયા, વ્યક્ત ભાવ, વૈભવોનો ભાવ, આ બધા આકર્ષણોથી સદા અને સહજ દૂર રહેવાવાળા. સ્લોગન છે, સાયન્સના સાધનોને યુઝ કરો, પરંતુ પોતાના જીવનનો આધાર ન બનાવો. સાયન્સના સાધનોને યુઝ કરો, પરંતુ પોતાના જીવનનો આધાર ન બનાવો. અચ્છા, માતેશ્વરીના મધુર મહાવાક્ય જુઓ. મનુષ્ય કહે છે કૌરવો અને પાંડવોની પરસ્પર કુરુક્ષેત્રમાં લડાઈ લાગી છે, અને પછી દેખાડે છે પાંડવોના સાથી ડાયરેક્શન આપવાવાળા શ્રી કૃષ્ણ હતા. તો જે તરફ સ્વયં પ્રકૃતિ પતિ છે એની તો વિજય જરૂર થશે. જુઓ, બધી વાતો મેળવી દીધી છે. હવે પહેલા તો આ વાતને સમજો કે પ્રકૃતિ પતિ તો પરમ આત્મા છે, શ્રી કૃષ્ણ તો સતયુગના પહેલા દેવતા છે, પાંડવોના સારથી તો પરમાત્મા હતા. હવે પરમાત્મા આપણને બાળકોને ક્યારેય હિંસા નથી શીખવાડી શકતા. નથી પાંડવોએ હિંસક લડાઈ કરી સ્વરાજ્ય લીધું. આ દુનિયા કર્મક્ષેત્ર છે, જેમાં મનુષ્ય જેવું જેવું કર્મ કરી બીજ વાવે છે તેવું સારું અથવા ખરાબ ફળ ભોગવે છે. જે કર્મક્ષેત્ર પર પાંડવ અર્થાત ભારત માતા શક્તિ અવતાર પણ હાજર છે. પરમાત્મા ભારત ખંડમાં જ આવે છે, એટલે ભારત ખંડને અવિનાશી કહેવાય છે. પરમાત્માનું અવતરણ ખાસ ભારત ખંડમાં થયું છે, કારણ કે અધર્મની વૃદ્ધિ પણ ભારત ખંઠી થઈ છે. આજ પરમાત્માએ યોગ બળ દ્વારા કૌરવ રાજ્ય ખતમ કરી પાંડવોનું રાજ્ય સ્થાપન કર્યું. તો પરમાત્માએ એક આદિ સનાતન ધર્મ સ્થાપન કર્યો. પરંતુ ભારતવાસી પોતાના મહાન પવિત્ર ધર્મને, શ્રેષ્ઠ કર્મને ભૂલી પોતાને હિન્દુ કહેવડાવે છે. બિચારા પોતાના ધર્મને ન જાણી બીજાઓના ધર્મમાં જોડાઈ ગયા છે. તો આ બેહદનું જ્ઞાન બેહદના માલિક સ્વયં જ બતાવે છે. આ તો પોતાના સ્વધર્મને ભૂલી હદમાં ફસાઈ ગયા છે, જેને કહેવાય છે અતિ ધર્મગ્લાની. કારણ કે આ બધા પ્રકૃતિના ધર્મ છે. પરંતુ પહેલા જોઈએ સ્વધર્મ. તો દરેકનો સ્વધર્મ છે કે હું આત્મા શાંત સ્વરૂપ છું. પછી પોતાની પ્રકૃતિનો ધર્મ છે દેવતા ધર્મ. આ 33 કરોડ ભારતવાસી દેવતાઓ છે ત્યારે તો પરમાત્મા કહે છે, અનેક હદના ધર્મોનો ત્યાગ કરો, સર્વધર્માન પરિત્યજ્ય. આ હદના ધર્મોમાં આટલા આંદોલન થઈ ગયા છે. તો હવે આ હદના ધર્મોમાંથી નીકળી બેહદમાં જવાનું છે. એ બેહદના બાપ સર્વશક્તિમાન પરમાત્માની સાથે યોગ લગાવવાનો છે. તો સર્વશક્તિમાન પ્રકૃતિપતિ પરમાત્મા છે, ન કે શ્રી કૃષ્ણ. તો કલ્પ પહેલા પણ જે તરફ સાક્ષાત પ્રકૃતિપતિ પરમાત્મા હતા, એમનો વિજય ગવાયેલો છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા મમ્મા. થેન્ક યુ ઓમ શાંતિ.